ઘી બદામ બધું ખાય, આથા ખાય, વિટામિનના ઇન્જેક્શન લઈએ, આમ કરીએ તેમ કરીએ. હું કદી મરવાનો નથી અને કદી મરીશ નહીં, આવી મિથ્યા શ્રદ્ધા રાખીને લોકો શરીરની આડપંપાડ કેટલી કરે છે. પણ ભાઈ, આ સમય જતા, સમયના જેમ કાળ જતો જાય છે એમ શરીરના પરમાણુનું બંધારણ નબળું થતું જાય છે, અને એ તારા હાથની વાત નથી, આટલી સાદી સમજ નથી આવતી. એટલે પોતાના શરીરમાં જરા ફેરફાર થાય ત્યાં આકડો વાકડો થઈ જાય છે, આકુળ વ્યાકુળ થઈ જાય છે, હાંફળો ફાફડો થઈ જાય છે. આમ ન થવું જોઈએ, પણ ન થવું જોઈએ નહીં પણ થશે, કારણ કે પરમાણુનો સંયોગ છે, પરમાણુનો સંયોગ છે. એનું બંધારણ નબળું છે અને એનું બંધારણ કદી, અરે લોઢું પણ એના પરમાણુ છૂટા પડી જાય છે, લોખંડ સડી જાય કે નહીં. ઓલો એમ કે તમારો આ ફ્લેશરેપ બહુ સરસ છે પણ ઢીલો છે, કા અંદરની ખીલા સડી છે ને એ સડી ગઈ છે. હવે લોઢું અંદર રહ્યું છે તોય સડી ગયું છે, કે તું એવો બહાર હડતો ફરતો, તને સડતા વાર કેટલી. પરમાણુનો સંયોગ છે, બળ રૂપ બધું વિલીન થઈ જાય છે, યૌવન સુંદરતા કશું જ કાયમ રહેતું નથી, માત્ર આત્મા એ નિત્ય છે. અને આવો અનુભવ આ શબ્દથી વાત પકડાતી નથી, વિદ્વાનો પાસે શબ્દ છે, ઉપદેશકો પાસે શબ્દ છે, જ્ઞાની પુરુષ પાસે અનુભવ છે. જ્ઞાની કહે છે કે અમે આ વિનાશી ને અવિનાશીની વચ્ચે ઊભા છીએ, અમે આવા અનંત ખેલ જોયા અને અમે એનું રહસ્ય પકડી લીધું, એ રહસ્યનું પકડીને અમે એનાથી મુક્ત થયા, દેહથી દેહાતીત થયા, દેહ હોવા છતાં પણ દેહના બંધનથી જે મુક્ત છે. આવા જ્ઞાની પુરુષો શરીરથી અશરીરની યાત્રા કરે છે, પણ શરીરના બંધારણ જ્યાં સુધી છે ત્યાં સુધી ભલે રહ્યું, એ દ્વારા જગતને ઉપદેશ આપે છે, અનુભવનો ઉપદેશ આપે છે. કે ભાઈ, ચિદાનંદજી એમ કહ્યું કે આ જગતની અંદર એક આત્મા જ નિત્ય છે, બાકીના બધા ભાવો અનિત્ય છે. કુંદકુંદાચાર્ય ભગવાને કહ્યું કે મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. એક જ્ઞાન ને દર્શન એ જ મારા, આની અંદર આખું મારું શરીર છે, એમાં જ્ઞાન જાણવા વાળો હું અને જોવા વાળો હું, એ બે જ કાયમ છે મારી સાથે, એ મારો સ્વભાવ છે. જ્ઞાતા એ મારો સ્વભાવ છે, દ્રષ્ટા એ મારો સ્વભાવ છે. કોઈ પણ અવસ્થાની અંદર, ગમે તે ગતિની અંદર, ગમે તે કાયાની અંદર હું છું, ત્યાં જોવા વાળો છું અને જાણવા વાળો છું. મારો આ ગુણ, જ્ઞાતા ગુણ અને દ્રષ્ટા ગુણ, એ મારો સુશાશ્વત ધર્મ. બાકી બધા સંયોગ ધર્મ, મનુષ્યનો દેહ છે, તિર્યંચનો છે, નારકીનો છે, જે હોય તે, આ બધા સંયોગો છે, એ ભાવ મુજથી બાહ્ય છે. સમસ્ત પરિવાર છે, સંસાર છે, પદાર્થ છે, પરિગ્રહ છે, આ બધા અન્ય ભાવો છે અને મારાથી બાહ્ય છે. મારી સાથે જો કોઈ હોય સદા શાશ્વત, તો જ્ઞાન અને દર્શન છે. એક ગાથા પ્રતિક્રમણમાં બોલીએ, પણ સમ્યકત્વની શ્રદ્ધા કરીએ. હું એક જ્ઞાન સદા અરૂપી, જ્ઞાન દર્શન મય કરે, કઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર નથી રે, કોઈ એક જરી, એક પરમાણુ, એક તણખલું, એ પણ મારું. શ્રદ્ધા કરો, મિથ્યાત્વને તોડવા માટે જ્ઞાનીના વચનથી કદાચ પકડાશે નહીં કે કઈ અન્ય તે મારું નથી, મારું જરી, પરમાણુ માત્ર નથી. અરે બોલીએ છીએ, કદાચ શ્રદ્ધા નહીં આવે, પોતાની અપેક્ષાએ નહીં આવે, બુદ્ધિની અપેક્ષાએ નહીં આવે, આપણા વિચારની અપેક્ષાએ નહીં આવે, તરત જ ત્યાં રોકાઈ જજો કે સર્વજ્ઞ કહે છે. આ હું નથી કહેતો, જ્ઞાની કહે છે. અને ત્યારે અહમ નહીં રાખો, મને ન સમજાય, મને ન પકડાય, મારા મગજમાં ન ઉતરે, મને સમજણમાં ન આવે, તેથી વસ્તુ નથી, જ્ઞાની કહે છે. ચિદાનંદજીએ ગાયું, આનંદગંજીએ ગાયું, અબ હમ અમર ભય ન મરેંગે, હવે એમાં મરવાના. અરે સાહેબ, તમે તો ગજબ કરી, આવી ઘોષણા શેના આધાર ઉપર કરી? અનંત જન્મ મરણ લઈ ચૂકેલો, તમે પણ અનંત કાળથી જન્મ મરણ જ લેતા આવ્યા છો, અને તમે બોલો છો અબ અમ અમર ભય નહીં મરેંગે. તો કહે છે સાંભળ, અમે એમને કહેતા નથી, યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યું કર દેહ ધરેંગે. હવે અમે મિથ્યાત્વ છોડી દીધું છે, અમારી મતિ, અમારી માન્યતા, અમારી કલ્પના, અમારું અનુમાન એ બધું અમે છોડી દીધું છે. અમે જ્ઞાનીના વચનની શ્રદ્ધા કરીએ છીએ. મિથ્યાત્વ ગયું અમારું, અજ્ઞાન ટળ્યું, હવે તો અમને જ્ઞાન થયું છે કે આ પરમાણુનો સંયોગ છે અને આ પરમાણુનો સંયોગ છૂટો પડવાનો જ છે. પણ હવે અમે એની અંદર જે જ્ઞાન દર્શન જે છે, અમને અમારી ઓળખાણ થઈ ગઈ. અત્યાર સુધી અમારી ઓળખાણ દેહ સાથે હતી, દેહના નામ સાથે હતી, દેહના રૂપ સાથે હતી, દેહના આકાર સાથે હતી, દેહના પરિગ્રહ સાથે હતી, દેહના સંસાર સાથે હતી. હવે અમારી ઓળખાણ થઈ કે અમારી સાથે શાશ્વત જો કોઈ હોય તો જ્ઞાન અને દર્શન અને ચારિત્ર, આ જ આત્માના ગુણ છે. અભેદ રૂપની અંદર મારું સ્વરૂપ જ્ઞાન દર્શન ચારિત્રનું એકત્વ એ મારું શુદ્ધ અને શાશ્વત સ્વરૂપ છે. મિથ્યાત્વ તજી દીધું, અમે છોડી દીધું, હવે ક્યું કર દેહ ધરેંગે, અમે શું કામ હવે દેહ ધારણ કરીએ. દેહ વિનાશી, હું અવિનાશી, અપની ગતિ પકડેંગે. હવે અમારી ગતિ તો સદા શાશ્વત મોક્ષની છે. જ્ઞાનીનો આ અનુભવ છે, અને જ્ઞાનીનો અનુભવ જ્ઞાની જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી કહી શકે છે. હવે એને જન્મવું તો નથી, તો એનો અનુભવ એ ક્યારે પછી કોને કહેશે? જ્યારે શરીર નથી ત્યારે એને વાણી પણ નથી, વચન પણ નથી, એનો બોધ પણ નથી, એની દેશના પણ નથી. સિદ્ધની દેશના ન હોય, સિદ્ધપદ મેળવવું છે મારે, પણ સિદ્ધપદની સમજણ કોણે આપી? અરિહંતે. અરિહંત સિવાય ન આપી શકે. અરિહંતે શાસનની સ્થાપના કરી, અરિહંતે આ દેશના આપી, આ બધો બોધ આપ્યો. જ્ઞાનીઓ દેહ છોડતા પહેલા પોતાનો અનુભવ જગતના જીવોને કહે છે. પોતે પરમાત્મા થયા અને અન્યને પરમાત્મા બનવાનો માર્ગ એ જગતના લોકોને આપી જાય છે. જીવે તો એક જ કામ કરવાનું છે, આવા જ્ઞાનીને ઓળખવા અને એની શ્રદ્ધા કરવી. એટલે પોતાની મિથ્યા મતિ છે એ છોડી દેવી. તો કહે છે કે એ જે પહોંચાડવાનું માધ્યમ છે એને કહેવાય છે શાસ્ત્રો. શાસ્ત્રો એ પુલ છે, બ્રિજ છે, કોની વચ્ચે? અજ્ઞાની ને જ્ઞાની વચ્ચે. અને ક્યારેક ગુરોસ્તુ મૌનમ શિષ્ય સંશય છેદયતી, ગુરુનું મૌન શિષ્યના સંશયોને છેદી નાખે છે. આ કાળની અંદર પણ, આ કાળમાં, આ સૈકામાં આપણી પાસે ઉદાહરણ છે મહર્ષિ રમણનું. રમણ પાસે જે કોઈ પોતાના સંશયો લઈને જાય, શંકા લઈને જાય, શું પ્રક્રિયા એની? વિશાળ વ્યાખ્યાન ખંડમાં મહર્ષિ રમણ કોચ ઉપર એ પડ્યા હોય પોતાની સમાધિમાં. લોકો આવે, બેસે, કોઈ કલાક, કોઈ બે કલાક, કોઈ ત્રણ કલાક, કોઈ ચાર કલાક. મહર્ષિ આખો દિવસ ત્યાં હોય, એ જોયા કરે. જે કોઈ આવે એની સામે જરા અનુસંધાન કરે, જોઈ લે, પછી ફરીથી પછી બીજે કરે, અને પછી પોતે પાછા સમાધિસ્થ થાય. આવી ચાલે. અને કોઈ 10 મિનિટ પછી ઊભો થઈને વયો જાય, કોઈ 1.5 કલાકે વયો જાય, કોઈ 2 કલાકે વયો જાય, સૌને સમાધાન મળી જાય. મૌન સમજવાની આ શિષ્યની યોગ્યતા છે. ગુરુની પાસે જઈએ, ગુરુએ બોલવું જેવું નથી. શિષ્યની યોગ્યતા એવી છે, જો બરોબર પરિપક્વ હોય, જો એની મુમુક્ષુતા તીવ્ર હોય. કૃપાળુ દેવ પણ લખે છે કે વગર સમજાવીએ પણ સમજાય છે, વગર સમજાવે. અહીંયા ગુરુનો તો બળ છે જ, પણ શિષ્યની પાત્રતા છે. ગુરોસ્તુ મૌનમ શિષ્ય વ્યાખ્યાનમ, ગુરુનું મૌન એ શિષ્યના સંશયને છેદનાર એનું વ્યાખ્યાન બની શકે છે. આ એક જબરજસ્ત તત્વ છે અધ્યાત્મ શાસ્ત્રની અંદર, કે શિષ્ય માત્ર ગુરુના દર્શન કરે અને બોધ પામે. એ આધાર ઉપર આ પ્રતિમાના જીન દર્શનની વાત કરી છે. આખો કે તમે પરમાત્માના દર્શન કરો અને દર્શનમાં તમે પરમાત્માના જેવા સ્વરૂપનું ચિંતન કરો કે તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સહજાનંદી અનંત જ્ઞાની અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. પ્રભુની પ્રતિમા જ છે, મૌન છે, છતાં શિષ્યને બોધ થાય છે. દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. રત્નત્રય મહારાજ હતા, કૃપાળુદેવના દર્શન માટે આવ્યા હતા. મારવાડથી વિહાર શરૂ કર્યો, ઉગ્ર વિહાર, ચૈત્ર મહિનો, કડકડતા ધોમ ધક્તામાં રણમાં હેલા જાય. સિદ્ધપુર પાસે આવ્યાને સમાચાર મળ્યા કે પ્રભુએ દેહ છોડી દીધો. ત્યાં જ સાધના કરી અને પછી ખ્યાલ આવ્યો તો પછી અગાસ ગયા પ્રભુશ્રીને મળવા માટે. પણ પછી એને કેટલાક પદોની રચના કરી પ્રભુના. ઘણા પદો આપણે ગાઈએ છીએ, જે આપણે મંગલાચરણનું ભાષાંતર કરીએ છીએ એ પણ એનું રચેલું છે, રત્નત્રયનું. તો એ મહારાજે લખ્યું, તારા દર્શન માત્રથી દેવ ભ્રમણા ભાંગે. પણ તમે કેવી દર્શન કર્યા? તો કે એને પ્રભુનું ચિત્રપટ મળ્યું. આવા પ્રભુ હતા, એને એનું વૈરાગ્ય સ્વરૂપ, એનું વિતરાગ સ્વરૂપ, એનું સર્વજ્ઞતાનું સ્વરૂપ, એની નિર્મોહિતાનું સ્વરૂપ પકડાઈ ગયું. ઓહો, આ દેખાય છે એ દેહ સ્વરૂપની અંદર રહેલો નિર્ગ્રંથ પરમાત્મા છે. બધી ભ્રમણા ભાંગી ગઈ. બીજા પદમાં પણ એને લખ્યું છે કે સપને મેં ગુરુ રાજ દીખત, મારો બધો મનનો મેલ ટળી ગયો. મને પ્રભુનું સપનું આવે તો પણ. આવી જ વાત સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામીએ કરી છે. એનું દર્શન જો સ્વપ્ને આવે રે, તેનું મન ન બીજે ભામે રે, હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ થવું. આ કાળમાં પણ સંતો વિવિધ સંપ્રદાયમાં વિવિધ ભક્તિ આરાધનામાં છે કે જેની પાસે આવી ભક્તની તાકાત છે, શિષ્યની તાકાત છે. શિષ્ય તો પ્રગટાવો, ગુરુ તો આવીને મળશે. સિદ્ધાંત એક જ છે કે ગુરુ મેળવવા કરતા શિષ્ય બનવા ઉપર ધ્યાન આપો. આપણે જ્યાં સુધી શિષ્યત્વ પ્રગટાવ્યું નથી ત્યાં સુધીનો ગુરુનો યોગ પણ નિષ્ફળ જાય. મળે ખરો કદાચ પુણ્ય યોગે, પણ પરિણામકારી નહીં થાય. માટે બહુ લક્ષ્ય આપવા જેવું એ છે કે ગુરુના મૌનમાંથી પણ હું એનો સંદેશ મેળવી શકીશ. અને આવું જ ઉદાહરણ એકલવ્યનો છે. માત્ર માટીની પ્રતિમા છે, ચૈતન્ય ગુરુ નથી, માટીના ગુરુ છે. પણ શિષ્યત્વ એટલું પાકું છે કે એની સામે જોઈને પ્રેરણા મેળવી અને જે વિદ્યા પ્રત્યક્ષ ગુરુ આપી ન શકે, સમજાવી ન શકે, એ ગુરુની પરોક્ષપણાની અંદર એણે એ વિદ્યા પ્રાપ્ત કરી. જગતનો અજોડ બાણામળી થયો અને એની સાથે રહેનારો અર્જુન એટલી વિદ્વતા પ્રાપ્ત ન કરી શક્યો. એટલે એણે કહ્યું કે સાહેબ, એક નિશાન બરોબર છે, ભસતા કૂતરાને શાંત કર્યો છે અને કૂતરાને ક્યાંય ઘા લઈ ગયો નથી. અર્જુન કે ગુરુદેવ, આ વિદ્યા કઈ? તમે તો મને શીખવાડી નથી. આ વિદ્યા કોની? તપાસ કરીને કહ્યું, આ એકલવ્યની છે. એકલવ્યને પૂછ્યું, તું ક્યાંથી શીખો? આ ગુરુ પાસેથી. મૃણમય એટલે માટીના, ચિન્મય એટલે સાક્ષાત. ચિન્મય ગુરુ કરતા પણ મૃણમય ગુરુ એ શ્રેષ્ઠ હોઈ શકે છે. કારણ કે ગુરુનું ગુરુપણું પણ ત્યારે જ સાર્થક થાય છે જ્યારે શિષ્યમાં શિષ્યપણું છે. અદભુત રહસ્યો કૃપાળુદેવે આ વાત બહુ મૂકી છે. એટલે પ્રત્યક્ષ પરોક્ષના ગાંડપણમાંથી નીકળી જાઓ. શિષ્યત્વ તૈયાર નહીં હોય તો સાક્ષાત તીર્થંકર પણ કલ્યાણ કરવાને સમર્થ નથી. કૃપાળુદેવે કહ્યું છે મુનિ સૌભાગભાઈને કે મુનિને સમજાવવાની કડાકૂટ ને માથાકૂટ છોડી દો, એમની આખી વર્તના એવી છે કે સાક્ષાત તીર્થંકરનો બોધ પણ એને કાર્યકારી થશે નહીં, તો બાકીના શું ગુરુના પૂછડા જલીને પડ્યા છો? તમારી પાસે શિષ્યત્વ તૈયાર કરો એ વાત મૂકી છે કે અપની ગતિ પકડેંગે. એની અંદર કહ્યું છે કે જ્ઞાની પુરુષ કહે છે કે જો આ શ્રદ્ધા થશે, બે વાત મૂકી છે કે તો તમે આત્મા અવિનાશીની શ્રદ્ધા થશે તો તમને ભયમાંથી મુક્તિ મળશે, અને દેહ વિનાશી છે એ જો સમજણ પ્રાપ્ત થઈ જાય તો મોહમાંથી મુક્તિ થશે. આખી ગાથાનું મથાળું આપ્યું છે મુનિશ્રીએ, ભય અને મોહમાંથી મુક્તિ. ભય મરણનો અને મોહ જીવનનો, ભય મરણનો અને મોહ બેમાંથી મુક્તિ મળશે જો તમે આ સમજશો કે દેહ માત્ર સંયોગ છે. એ વાત મૂકી છે અને જે બદલાય છે એ માત્ર પર્યાયો બદલાય છે એની વિશેષ વાત આપણે અવસરે કરીશું.